84 રવિવાર રાત્રે 8:00 થી 8:45 પૂજ્ય શ્રી લાચનભાઈનું પ્રવચન.
મંગલમ ભગવાન વિરો મંગલમ સર્વમંગલ મંગલ નમાસમિસારાય શ્રી સમયસારજી પરમાગમ શાસ્ત્ર છે એમાં શુદ્ધાત્માનું વાસ્તવિક શું સ્વરૂપ છે એનું વર્ણન મુખ્યપણે કરવામાં આવ્યું છે. છતાં સાથે સાથે વ્યવહાર લઈના વિષયનું પણ યથાર્થ જ્ઞાન કરાવતા આવે છે. અહીંયા 19 નંબરની ગાથા એમાં બતાવણું છે, વળી ફરી પૂછે છે કે આ આત્મા કેટલા કાળ કેટલા વખત સુધી એટલે કે ક્યાં સુધી અપ્રતિબુદ્ધ એટલે અજ્ઞાની છે તે કહો. આ આત્મા અનાદિનો ભલે અજ્ઞાની છે, અપ્રતિબુદ્ધ એટલે કે અજ્ઞાની છે, તો એનો કાળ ક્યાં સુધી અજ્ઞાની રહેશે એવો શિષ્યનો પ્રશ્ન છે. એના ઉત્તરમાં ગાથાનો પહેલા અર્થ લઈએ કે જ્યાં સુધી આ આત્માને જ્ઞાનાવરણાદિ દ્રવ્ય કર્મ, રાગાદિ ભાવ કર્મ અને શરીર આદિ નો કર્મ એમાં આ હું છું રાગ કર્મ ને શરીર એમાં આ હું છું અને હુમા એટલે કે મારામાં એટલે મારા આત્મામાં એટલે કે શુદ્ધાત્મામાં એટલે કે જ્ઞાયક ભાવમાં આ કર્મ નો કર્મ છે એવી બુદ્ધિ છે ત્યાં સુધી આ આત્મા અપ્રતિબુદ્ધ છે. જ્યારે એવી વિપરીત બુદ્ધિ છૂટી જાય ત્યારે તેનો તે આત્મા પ્રતિબુદ્ધ એટલે જ્ઞાની થઈ જાય છે. એ બે વાત મૂળમાં તો એક જ વાત છે કે આમ જ્યાં સુધી છે ત્યાં સુધી તે અજ્ઞાની રહે છે. ટીકાકાર એ વાત રાખીને પછી સવળી વાત પણ કરશે કે જો આમ જાણે ત્યારે તે જ્ઞાની થઈ જાય છે. ટીકા જેવી રીતે પેલા દ્રષ્ટાંત આપે છે કે સ્પર્શ રસ ગંધ વર્ણ આદિ ભાવોમાં એટલે ગુણોમાં તથા પોળું તળિયું પેટાળ આદિના આકારે પરિણત થયેલ ઉદગલના સ્કંધોમાં આ ઘડો છે એમ અને ઘડામાં આ સ્પર્શ રસ ગંધ વર્ણ આદિ ભાવો તથા પોળું તળિયું પેટાળ આદિના આકારે પરિણત ઉદગલ સ્કંધો છે, ઘડામાં સ્પર્શાદી છે અને સ્પર્શાદીમાં ઘડો છે એમ વસ્તુના અભેદથી અનુભૂતિ થાય છે. આ માટીમાંથી ઘડો થયો એ ઘડામાં સ્પર્શાદી ભાવો છે અને સ્પર્શાદી ભાવમાં ઘડો છે. ઘડો અને સ્પર્શાદી ભાવ એક વસ્તુ છે, એ તો અભેદ છે, એ તો પૂતગલની જાત છે, બે એક જાત છે. તેથી તેમાં અભેદપણું તો ઘટી શકે છે પણ એવી રીતે દ્રષ્ટાંત આપીને હવે સિદ્ધાંતમાં આપણે ઉતરવું છે. તેવી રીતે કર્મ શબ્દ પડ્યો છે, કર્મ કર્મણી શબ્દ પડ્યો છે મૂળમાં. એનો ટીકાકાર અર્થ કરે છે કે કર્મ કર્મ એનો અર્થ મોહ આદિ અંતરંગ પરિણામો, મોહ રાગ દ્વેષ સુખ દુઃખના પરિણામો જે જીવની પર્યાયમાં થાય છે એ જીવના પરિણામ પણ કહેવાય અને એને પૂતગલના પરિણામ પણ કહેવાય. આ શાદવાદ છે. એને જેમ છે તેમ શાદવાદથી સમજવું જોઈએ. વ્યવહાર નહીંથી જોવામાં એક જ પરિણામને બે દ્રષ્ટિકોણથી જોવાનું છે. પરિણામ એક છે, રાગના પરિણામ એક. એને પરિણામ તરફથી જોવામાં આવે, એ આશ્રવો છે એમ જોવામાં આવે તો એ જીવના પરિણામ છે, એ ચિદવિકાર છે, ચૈતન્યનો વિકાર છે. અને એ જ પરિણામને આત્માના સ્વભાવની દ્રષ્ટિથી જોવામાં આવે તો એ કર્મના સંગે રાગ થાય છે, પૂતગલના સંગે થાય છે. માટે તેને પૂતગલના પરિણામ પણ કહેવામાં આવે. જેમ પાણી ઉષ્ણ થયું, પાણી સ્વભાવે શીતળ છે, પણ વર્તમાન એના પરિણામની યોગ્યતા અને અગ્નિનું નિમિત્ત, તો એ પાણીને એના પર્યાય ધર્મથી જોવામાં આવે તો એ પાણીના પરિણામ છે. ઉષ્ણપણું એ પાણીના પરિણામ છે. પણ હવે શીતળ પાણીની પ્રાપ્તિ કરવી હોય ત્યારે એને બીજા દ્રષ્ટિકોણથી, એક જ પરિણામને બે દ્રષ્ટિથી જોવું. પરિણામ ધર્મથી જોવામાં આવે તો એ પાણીનો ધર્મ છે, એ પાણીની યોગ્યતા છે, એ પાણીની પર્યાય ઉષ્ણ છે. પણ સ્વભાવગ્રાહી જ્ઞાનથી જોવામાં આવે તો, એટલે કે પાણીના શીતળ સ્વભાવથી જોવામાં આવે તો તે ઉષ્ણતા પાણીની નથી પણ અગ્નિની છે. પરિણામ એક, પરિણામ એક. એને બે અપેક્ષાથી જોવું વ્યવહારને નિશ્ચય. વ્યવહારથી જોવામાં આવે તો એ પાણીની પર્યાય ઊની થઈ છે, ઉષ્ણ છે, પણ એ પાણીનો મૂળ સ્વભાવ નથી, એ અગ્નિના સંગે થઈ છે. અને એ પાણી શીતળ છે એ લક્ષણ વર્તમાન પર્યાયમાં દેખાતું નથી, માટે તે પાણીના ખરેખર પરિણામ નથી, એ અગ્નિના સંગે થયેલા પરિણામ. માટે ઉષ્ણતા અગ્નિની છે અને ઉષ્ણતા ધર્મ એમાં દેખાય પણ છે, શીતળ ધર્મ એમાં તે વખતે દેખાતો નથી. માટે સ્વભાવગ્રાહી જ્ઞાનથી જોવામાં આવે તો એ અગ્નિના પરિણામ છે અને પાણીના પરિણામ નથી એમ જે જાણે એ ઠંડા પાણીની પ્રાપ્તિ કરી શકે છે. એમ આત્મામાં થતો રાગ ભાવ આશ્રવ જીવની પર્યાયમાં થતો રાગ દ્વેષ દુઃખના પરિણામ, એક પરિણામને બે દ્રષ્ટિકોણથી જોવાનું છે. એ પરિણામ આત્માના સ્વભાવને ભૂલીને એ જીવ સ્વયં પોતે રાગરૂપે પરણમે છે. માટે એ રાગ જીવના મલિન પરિણામ, અશુદ્ધ પરિણામ એ જીવના છે અને એનું ફળ જીવ એ ભોગવે છે દુઃખને. હવે જ્યારે એ રાગને ટાળવો હોય ને વિતરાગી થવું હોય, પરિણામમાં આશ્રમનો નિરોધ કરીને પરિણામમાં સંવર પ્રગટ દશા કરવી હોય તો એને બીજી દ્રષ્ટિકોણથી હવે જોવાનું છે. આ એક દ્રષ્ટિ તો જગત પાસે હતી, પણ બીજી દ્રષ્ટિ ગુરુદેવ આપી. પરિણામ એક, પરિણામ તો એક જ લેવા, પરિણામને ફેરવા નહીં. રાગના પરિણામને પરિણામની દ્રષ્ટિથી, પર્યાય દ્રષ્ટિથી, બહિર્દ્રષ્ટિથી જોવામાં આવે તો એ પરિણામ રાગના જીવના છે, પણ એ આત્માનો સ્વભાવ નથી અને એનો અભાવ હવે કરવો છે તો કેવી રીતે થાય? જો સર્વથા એ જીવના જ પરિણામ માનતો હોય તો કોઈ કાળે પણ એમાં એની ત્યાગ બુદ્ધિ આવી શકતી નથી. પણ એને સ્વભાવ દ્રષ્ટિથી જોવામાં આવે તો હું તો જ્ઞાનમય આત્મા છું, મારામાં તો જ્ઞાન થાય એ જીવના પરિણામ, રાગ થાય એ મારા પરિણામ નહીં, મારી સાથે અણમળતા ભાવ છે ચૈતન્ય લક્ષણમાં દેખાતો નથી, તો એ પરિણામ કોના છે કે એ પરિણામ પૂતગલના પરિણામ છે, સીધા પૂતગલના પરિણામ? તો કે હા, કેમ કે જ્યાં સુધી એને પૂતગલના પરિણામ માનવામાં નહીં આવે ને મારા પરિણામ માનવામાં આવશે ત્યાં સુધી એમાં મમતા રહેશે અને મમત્વમાં કર્તૃત્વ બુદ્ધિ રહેશે. પુરુષાર્થ સિદ્ધિ ઉપાય છે એની 14 નંબરની ગાથા છે, એમાં કર્મકૃત રાગથી રહિત હોવા છતાં આત્મા રાગથી સહિત છે, માને છે, એ સંસારનું બીજ છે, એની ટીકા કરી છે વિસ્તાર ટોડરમલજી સાહેબે પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં. તો 13 નંબરની ગાથામાં એમ કહ્યું કે આ જીવના પરિણામ છે, 14 નંબરની ગાથામાં એમ કહ્યું કે આ પૂતગલના પરિણામ છે. શાસ્ત્ર એકનું એક, ગાથા 13મી એની સાય સુકાણી નહીં, હજી સાય સુકાણી નથી. 13મી ગાથામાં કે છે કે જીવના પરિણામ, 14મી ગાથામાં કે છે એ તો પૂતગલના પરિણામ. ત્યારે શિષ્યના મુખમાં પ્રશ્ન મૂક્યો ટોડરમલજી સાહેબે, આ શું હમણાં જ આપ કહી ગયા કે આ જીવના પરિણામ છે આત્માના પરિણામ? એમાં લખ્યું નથી આપણે સમજવા માટે, અભી બોલા અભી ફોક, આપણે સમજવા માટે હો, કોઈ ટીકા માટે. હમણાં કહ્યું 13મી ગાથામાં કે આ જીવના પરિણામ, અને જ્યાં 14મી ગાથા આપ લખો છો ત્યાં કહો છો પૂતગલના પરિણામ. આ શું કે આ શ્યાદવાદ જૈન દર્શનની વિશેષતા છે, આ જૈન દર્શનની વિશેષતા છે. ત્યારે ખુલાસો કરે છે કે સમ્યક દર્શનની પ્રાપ્તિના હેતુએ શ્રદ્ધા કરાવવા માટે, પ્રયોજન તો સમ્યક દર્શનનું છે ને, આશ્રવ સિદ્ધ કરીને આશ્રવનો અભાવ કરવો છે કે આશ્રવ સિદ્ધ કરી જવું છે, આશ્રવનું જ્ઞાન કરીને આશ્રવનો નિરોધ કરવો છે કે આશ્રવનું જ્ઞાન કરીને એમાં આત્મબુદ્ધિ કરી રાખવી છે? જી પંડિતજી કહે છે કે શ્રદ્ધા કરાવવા માટે અમે કહીએ છીએ, અમે કહ્યું તો એ વાતે સાચી છે, વ્યવહાર નહીં, વ્યવહાર નહીં થી વાત સત્યાર્થ ને ભૂતાર છે, પણ સ્વભાવ દ્રષ્ટિથી જોવામાં આવે તો એ વાત અસત્યાર્થ ને ભૂતાર છે, જીવના પરિણામ જ નથી પૂતગલના પરિણામ છે. જો એ પૂતગલના પરિણામ તું માનીશ તો એ પરિણામ પ્રત્યે મમતા છૂટી જશે, પરિણામ નહીં છૂટે, પરિણામની મમતા પહેલી છૂટશે. પંડિતજી એ ખુલાસો કર્યો તો શ્રદ્ધાનો દોષ ને ચારિત્રનો દોષ. હા હા, કે એ રાગના પરિણામને તું મારા માનીશ ત્યાં સુધી શુદ્ધાત્મા હું છું એવી તને આત્મબુદ્ધિ નહીં થાય. માટે રાગના પરિણામ પૂતગલના પરિણામ છે, એનો સ્વામી પૂતગલ છે પ્રથમથી અનાદિથી. પૂતગલ જેનો સ્વામી છે એવા ક્રોધાદિના વિશ્વરૂપણા પણે એ આત્મા સદાય એના સ્વામીપણે પરિણમતો નથી, એનો સ્વામી થઈ શકતો નથી, એમ જાણીને એની પર્યાય દ્રષ્ટિ છોડાવીને દ્રવ્ય દ્રષ્ટિ કરાવે. દ્રવ્ય દ્રષ્ટિ એટલે આત્માનો અનુભવ કરાવવાનો પ્રયોજન છે, પ્રયોજન સમજવું જોઈએ. તો અહીંયા કહે છે કે એ પરિણામ મોહાદિ જે છે એ પૂતગલના પરિણામ હમણાં કહેશે, પણ વ્યવહારને જીવના પરિણામ છે એમ જાણ્યા પછી નિશ્ચય નહીં એ પૂતગલના પરિણામ જાણે તો એને દોષ ન લાગે, પણ વ્યવહારને એ જીવના પરિણામ છે એમ ન સ્વીકારે અને સીધા એ પૂતગલના પરિણામ છે એમ જાણે તો એને દોષ લાગે. માટે અહીંયા નિશ્ચયની મુખ્યતાથી વાત કરી છે કે કર્મ મોહાદિ અંતરંગ પરિણામો, અંતરંગ પરિણામો એટલે પૂતગલના પરિણામ છે, પૂતગલના પરિણામ એટલે પૂતગલની સત્તામાં જે મોહ રાગ દ્વેષ થાય છે ભાવ કર્મ અજીવના એ નહીં, પણ જીવની પર્યાયમાં રાગ દ્વેષ મોહ થાય છે એ પૂતગલના સંગે થાય છે, કર્મના લક્ષ્ય થાય છે, કર્મને વસ્તતા થાય છે, માટે તેને અંતરંગ પરિણામો એક તથા નો કર્મ શરીર આદિ નો કર્મના બે પ્રકાર છે, એક બધનો કર્મ અને અબધનો કર્મ. બધનો કર્મ એટલે શરીરને નો કર્મ કહેવાય, બધનો કર્મ અને શરીરથી બાહ્ય પદાર્થો જે છે એને અબધનો કર્મ કહેવાય. માટે શરીર આદિ શબ્દ વાપરો છે આમાં. શરીર આદિ, મોહ આદિ, શરીર આદિ, મોહ રાગ દ્વેષ સુખ દુઃખના પરિણામ અંતરંગમાં ઉત્પન્ન થાય છે, જીવની પર્યાયમાં ઉત્પન્ન થાય છે, છતાં એ પૂદગલના સંબંધી થાય છે, માટે પૂદગલના પરિણામ છે. અને શરીર આદિ બાહ્ય વસ્તુ કે જેવો બંને ભાવ કર્મ ને નો કર્મ બંને જેવો બધા ઉપર બે વ્યાખ્યા કરી બધા પૂદગલના પરિણામ છે, એ બધા પૂદગલના પરિણામ છે અને આત્માનો તિરસ્કાર કરનારા છે. હવે બે પ્રકારના પરિણામને પૂદગલના પરિણામ કયા તો સર્વથા જો પૂદગલના પરિણામ માનવા જાય તો એ વેલો મરી જાય. એના માટે એક લાલ બત્તી 46 નંબરની ગાથા કાઢો. માંડ માંડ કે આ હકી વાત આવી હતી, વળી આ ક્યાં જીવના પરિણામ આવ્યા? ભાઈ જેમ છે એમ જાણવો જો અહીંયા કાચો પારો. 46 જો 46ની ગાથાની ટીકા વાંચું છું. ખાસ ત્યાં આપણે અટકશું. આ બધા અધ્યોષાન આદિ ભાવો, અધ્યોષાન એટલે રાગ અને દેહમાં એકત્વ બુદ્ધિ કરવી, એકપણાની માન્યતા, એવા જે પરિણામ તેને અધ્યોષાન પરિણામ કહેવામાં આવે છે. આ બધા અધ્યોષાન આદિ ભાવો જીવ છે એવું જે ભગવાન સર્વજ્ઞ દેવોએ કહ્યું છે, સર્વજ્ઞ ભગવાને કહ્યું કે એ બધા જીવ છે. જીવના પરિણામને જીવ કયો? ક્યાં પરિણામ? રાગ દ્વેષ મોહ. કેને કહ્યું? સર્વજ્ઞ ભગવાને કહ્યું. જોકે સર્વજ્ઞ ભગવાને કહ્યું, જોકે વ્યવહાર નહીં અભૂતાર છે તો પણ વ્યવહાર નહીં ને પણ દર્શાવ્યો છે, જણાવ્યો છે. વ્યવહાર નહીં નો વિષય પણ છે એમ જણાવ્યો છે. શા માટે જણાવ્યો? એનું કારણ પોતે આપશે. કારણ કે જેમ મ્લેચ્છ ભાષા મ્લેચ્છોને વસ્તુ સ્વરૂપ જણાવે છે તેમ વ્યવહાર નહીં વ્યવહારી જીવોને, વ્યવહાર નહીં વ્યવહારી અજ્ઞાની જીવોને પરમાર્થનો કેનાર છે. તેથી અપરમાર્થભૂત હોવા છતાં આશ્રય કરવા યોગ્ય નથી રાગનો, તો પણ અપરમાર્થભૂત હોવા છતાં ધર્મ તીર્થની પ્રવૃત્તિ કરવા માટે પાપની નિવૃત્તિ અને પુણ્યની પ્રવૃત્તિ કરવાને અર્થે પુણ્યથી ધર્મ થાય ને પુણ્ય કરવા જેવું છે એમ નહીં. આ પણ જો આ વ્યવહાર નહીંના કથનને જ્ઞાનમાંથી ઉડાડી દે સર્વથા, અને આત્મા સર્વથા શુદ્ધ છે અને પરિણામમાં રાગ થવા છતાં પરિણામમાં પણ રાગ નથી, રાગ આત્માના સ્વભાવમાં નથી, રાગ આત્મામાં નથી એટલે આત્માના ત્રિકાળી સ્વભાવમાં નથી. સંસારી જીવને રાગ પરિણામમાં તો છે. ધર્મ તીર્થની પ્રવૃત્તિ કરવા માટે વ્યવહાર નહીં દર્શાવો ન્યાયસંગત છે. હા, જો આ વ્યવહારની નો વિષય ન સમજે યથાર્થ જેમ છે તેમ તો એ આત્મા નિષ્ઠુર થઈ જાય છે. એના પરિણામમાં એકેન્દ્રી, દ્વિબેન્દ્રી, ત્રણેન્દ્રી, ચારેન્દ્રી, પંચેન્દ્રી, એનો ઘાત કરવા પણ એને આંચકો લાગતો નથી જો આ વસ્તુ ન સમજે તો. માટે વ્યવહારને દર્શાવવો ન્યાયસંગત છે, પરંતુ જો વ્યવહાર ન દર્શાવવામાં આવે, ન જણાવવામાં આવે તો પરમાર્થે શરીરથી જીવ ભિન્ન છે. પરમાર્થે નિશ્ચય નહીં તો જીવ અને દેહ બે ભિન્ન ભિન્ન તત્વ છે, કઈ બે એક તત્વ નથી. આત્મા તે આત્મા છે ચૈતન્ય સ્વરૂપ, અને દેહ તો જળ છે. છતાં પણ સર્વથા જો ભિન્ન માનવામાં આવે તો આવતો દર્શાવવામાં આવતો હોવાથી જેમ ભસ્મને મસળી નાખવામાં ઇન્સાનનો ભાવ છે, રાખને ધૂળને હાથમાં ચપટીમાં ચોળી નાખે તો હિંસા કાંઈ થતી નથી એમ કોઈ માખી મકોડો કોઈ માકડ આ આત્માને દેભીન છે આમ ચોરી નાખે. હા તો કે છે કે મરી રહીશ, નિશ્ચય નહીં થી ભિન્ન કહ્યું છે પણ વ્યવહાર નહીં થી એ દેહ છે તે જ જીવ છે. લે દેહ છે તે એક ઇન્દ્રિય જીવ, બે ઇન્દ્રિય જીવ, ત્રણ ઇન્દ્રિય જીવ, ચાર ઇન્દ્રિય જીવ. હા એ બે પડખા જેમ છે તેમ જાણીને એક પડખાને ગૌણ કરીને બીજા પડખા તરફ ઢળી જવાનો છે, નહીતર એકાંતો દોષ લાગે, મિથ્યા એકાંતમાં ચાલ્યો જાય. મસળી નાખવામાં હિંસા થતી નથી જેમ તેમ ત્રસ સ્થાવર જીવોનું નિશાનપણે મર્દન કરવામાં પણ હિંસાનો અભાવ થશે. નીચે મકોડા હોય, કીડીઓ હોય, આંખો વીચીને હેલો જ્યારે ભાઈ જરા મકોડા છે આ ભૂમિમાં, ગામનું નામ નહીં લઉં, આ ભૂમિમાં મકોડા છે જ્યારે ધ્યાન રાખજો, આ ભૂમિમાં વધારે કીડી છે, ધ્યાન રાખીને ચાલવાનું છે. આ હા 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 હા, જે સ્વદયા કરવા નીકળ્યો હોય એને પર દયા તો સેજે હોય હોય ને હોય જ, એનો શું બોધ આપવો. આ છતાં પણ લાલબત્તી ધરે છે, ધ્યાન રાખજો આ સમયસર વાંચીને કોઈ નિષ્ઠુર ન થઈ જાય. આહા, અને મૂળમાંથી ખસીને નીચે ન વયો જાય, ઉપર ચડવાને બદલે નીચે ન ઉતરી જાય, એને માટે જેમ છે તેમ જ્ઞાનીઓ કરુણા કરીને ઉપદેશ આપે છે કે ત્રસ્થાવર જીવોનું નિશંકપણે મર્દન કરવામાં પણ હિંસાનો અભાવ થશે. અને તેથી જો હિંસાનો અભાવ ઠરશે તો બંધનો જ અભાવ ઠરશે, તો જીવને બંધ જ નહીં થાય. અને બંધ તો થાય જ છે, માટે એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, અરે મારવાની વાત તો ક્યાંય રહી, પણ બીજા જીવનું મન ન દુભાય. આહા, સાવધાન રહેજે, સાવધાન રહેજે ભાઈ. દેહ મન વાણીનો પ્રયોગ કરતા, વચનનો પ્રયોગ કરતા સાવધાન રહેજે બીજા જીવોને. આહા, દુઃખ થાય એવું વચન મુમુક્ષુ ન બોલે, હિતમિત વચન નીકળે એને ભાષા સમિતિનો પ્રયોગ હો, નિર્ગળ ભાષા ન હો. એ છે કે હિંસાનો અભાવ ઠરશે ને તેથી બંધનો જ અભાવ ઠરશે, માટે એ દેહ તે જીવ છે. કઈ નહીં નું કથન, વ્યવહાર નહીં નું કથન, વ્યવહાર નહીં નું કથન જાણીને નિશ્ચય નહીં થી શું છે કે દેહ થી આત્મા ભિન્ન છે. બે નહીં નું જેમ છે તેમ જ્ઞાન કરી, એક નહીં ને ગૌણ કરી એટલે નહીં ના વિષય તરફની ઉપેક્ષા કરી અને શુદ્ધાત્મા તરફ એને ઢળવાનું જ્ઞાન. બે નું પણ બે નહીં ઉપાદેય નથી, એક શુદ્ધ નહીં નો વિષય ઉપાદેય છે. માટે વળી બીજી વાત કરે છે, અહીંયા બે વાત આવીને અંતરંગમાં મોહ રાગ દ્વેષ આદિ ને બાહ્યમાં શરીર બે વાત છે એનો અહીંયા સંધિ છે. વળી પરમાર્થ દ્વારા, પરમાર્થે તો રાગ દ્વેષ મોથી જીવ ભિન્ન દર્શાવવામાં આવતો હોવાથી ભગવાન આત્મામાં રાગ દ્વેષમો થતા જ નથી. કોઈ દી રાગ દ્વેષમો જીવમાં થાય? શુદ્ધ આત્મામાં રાગ દ્વેષ ન હોય, પરમાર્થ નહીંથી જોવામાં આવે તો, સ્વભાવ દ્રષ્ટિથી જોવામાં આવે તો રાગ દ્વેષમો આત્મામાં થતા નથી, પણ પર્યાય ધર્મથી જોવામાં આવે તો. હા હા હા, કે છે પરમાર્થ દ્વારા રાગ દ્વેષમોથી જીવ ભિન્ન દર્શાવવામાં આવતો હોવાથી સમયસારમાં, પણ આ એ સમયસાર છે. સમયસાર નો તો આધાર આપ જ કે આત્માને દે ભિન્ન છે. અહીંયા સમયસારમાં કુનકુંદાચાર્ય ભગવાન કહે છે કે એક ઇન્દ્રિય જીવ, બે ઇન્દ્રિય જીવ, ત્રણ ઇન્દ્રિય જીવ, હિંસા કરિશ્મા, હિંસા તો કરિશ્મા પણ હિંસાનો ભાવ પણ પ્રગટ ન કરતો. તારી ચર્યા એવી હોવી જોઈએ, જીવનચર્યા, કે કોઈ જીવ મારાથી હણાય નહીં એવી તો સાવધાની એની. એમાં કરતા બુદ્ધિનો દોષ નહીં લાગે. ધાર તરવાર ની સોહેલી દોહેલી જીનવર થઈ છે. એ છે કે ભીન દર્શાવવામાં આવતો હોવાથી રાગી દ્વેષી મોહી જીવ કર્મથી બંધાય છે, તેને છોડાવવો. રાગી દ્વેષી જીવને કર્મનો બંધ થાય છે માટે એનો નિરોધ કરીને કર્મનો પણ અભાવ કેમ થાય, એવો જે સર્વજ્ઞ ભગવાનનો ઉપદેશ આપવામાં આવે છે એ પણ નિર્થક જશે. જો રાગ દ્વેષ જીવની પર્યાયમાં જ ન થાય તો કર્મનો બંધ પણ ન થાય, તો કર્મથી છૂટવાનો સર્વજ્ઞ ભગવાનનો ઉપદેશ પણ નિરર્થક જાય છે. માટે પર્યાયમાં રાગ દ્વેષ છે થાય છે ત્યાં સુધી થાય છે, ત્રિકાળ થતા નથી. થાય છે ત્યાં સુધી થાય છે એમ જાણજે. હા, થાય છે ત્યાં સુધી. ત્યાં સુધી ભેદ જ્ઞાન નથી ત્યાં સુધી આવતો હોવાથી રાગી દેશી મો જીવ કર્મથી બંધ તેને છોડાવો, એમ મોક્ષના ઉપાયના ગ્રહણનો અભાવ થશે તો દેશના લબ્ધિનો પણ અભાવ થઈ જશે. ભિન્ન ભેદ જ્ઞાનનો પ્રકાર આવ્યો અહીંયા જ એમ બતાવે છે કે દ્રવ્ય શુદ્ધ હોવા છતાં પર્યાયમાં રાગ છે, એ બેનો ભેદ જ્ઞાન કર, એનો અર્થ પર્યાયમાં રાગ છે એનો સ્વીકાર આવી ગયો. ભેદ જ્ઞાન તો બે વચ્ચે હોય ને, પર્યાયમાં રાગ છે અને શુદ્ધાત્મા રાગથી રહી છે, તો રાગ તે હું ને શુદ્ધાત્મા તે હું, એમાં આવી ગયો કે રાગ તો પર્યાયમાં થાય છે, તેથી ભેદ જ્ઞાનનો ઉપદેશ આવ્યો. નહીતર ભેદ જ્ઞાનનો ઉપદેશ હોઈ શકત નહીં. સર્વથા આત્મા એકાંતે શુદ્ધ હોત, દ્રવ્ય શુદ્ધ ગુણે શુદ્ધ ને પર્યાય શુદ્ધ હોત તો રાગથી ભિન્ન પડીને આત્માનો અનુભવ કરો એવો ઉપદેશ હોઈ શકત નહીં. માટે દ્રવ્ય શુદ્ધ હોવા છતાં અનાદિકાળથી પર્યાયમાં આત્મા ભેદ જ્ઞાનનો અભાવ છે ત્યાં સુધી એ અશુદ્ધ પર્યાય છે. માટે મોક્ષના ઉપાયના ગ્રહણનો અભાવ થશે અને તેથી મોક્ષનો જ અભાવ થશે. ઓમાં બંધનો અભાવ થશે ને આમાં મોક્ષનો અભાવ થશે એમ બે શબ્દો વાપરા. આમ જો વ્યવહારને ન દર્શાવવામાં આવે તો બંધ મોક્ષનો જ અભાવ ઠરે છે. તો બંધ જ કોઈને ન થાય અને બંધના નાશનો ઉપાય એ પણ એમાં ના આવે ને મોક્ષ પણ કોઈનો ન થાય. માટે જ્યાં જ્યાં જે જે યોગ છે ત્યાં સમજવું ભાવાર્થ. પરમાર્થ નહીં તો જીવને, પરમાર્થ નહીં નિશ્ચય નહીં તો જીવને શરીર તથા રાગ દ્વેષમોથી ભિન્ન કહે છે. જો તેનો એકાંત કરવામાં આવે, સર્વથા જો ભિન્ન માનવામાં આવે, કથનચિત અભિન્ન કથનચિત અનન્ય ન માનવામાં આવે તો શરીર તથા રાગ દ્વેષમાં પૂતગલ ભાઈ ઠરે. પણ પૂતગલના પરિણામ તો કયા છે? તો પૂતગલ ઠરે તો ઠરો કે પૂતગલ કઈ અપેક્ષા એ પૂતગલના પરિણામ કયા છે એ ત્યારે ખ્યાલમાં રાખવા જેવી ચીજ છે. સર્વથા પૂતગલના પરિણામ નહીં. એક પુત્ર થયો દેવદત્ત અને દેવદત્તા, તો આ પુત્ર કોનો? કે દેવદત્તનો છે. બીજાએ પૂછ્યો પુત્ર કોનો? કે દેવદત્તાનો છે. પણ કે બેમાંથી એક કયો ને? કે કાં કયો દેવદત્તનો ને કાં કયો દેવદત્તાનો. એ પુત્રીનું નામ શાસ્ત્રમાં નામ બે આવે કે ના, એ કથનચિત પિતાનો પુત્ર છે ને કથનચિત માતાનો છે એમ રાગ ઉભો થાય છે. એ કથનચિત જીવના પરિણામ છે ને કથનચિત પૂતગલના પરિણામ છે. સ્વભાવમાં ઠરતા જીવનાય નથી ને પૂતગલનાય નથી. પરમાર્થ નહીં તો જીવને શરીર તથા આ જાજા માણસ ભેગા થયા છે ને રમેશભાઈ, એટલે બીજા પડખાની વાત પણ જણાવવી જોઈએ. હા, નહીતર જીવ નિષ્ઠુર બની જાય. જીવને શરીર તથા રાગ દ્વેષમોથી ભિન્ન કહે છે. જો તેનો એકાંત કરવામાં આવે, સર્વથા કરવામાં આવે તો શરીર તથા રાગ દ્વેષમો પૂતગલમય ઠરે, અને તો પછી પૂતગલને ઘાતવાથી હિંસા થતી નથી અને રાગ દ્વેષમોથી બંધ થતો નથી. આમ પરમાર્થી જે સંસાર મોક્ષ બંનેનો અભાવ કયો છે તે જ એકાંતે ઠરશે. પરંતુ આવું એકાંત રૂપ વસ્તુનું સ્વરૂપ નથી. અવસ્તુનું સદાન જ્ઞાન આચરણ અવસ્તુ રૂપ જ છે. માટે વ્યવહાર નહીં નો ઉપદેશ ન્યાય પ્રાપ્ત છે. આ રીતે શ્યાદવાદથી બંને નયોનો વિરોધ મટાડી કથનચિત શુદ્ધ અને કથનચિત અશુદ્ધ આત્મા, હવે એ તો વાતનો વિરોધ થઈ ગયો કે કાં કયો આત્મા શુદ્ધ છે અને કાં કયો ના એમ નથી. દ્રવ્ય સ્વભાવથી શુદ્ધ ને પર્યાયથી અશુદ્ધ, શ્યાદવાદથી કર્યું વિરોધ ટળી ગયો કે ના ના, એ વાચાથી વિરોધ ટળતો, વિકલ્પથી વિરોધ ટળતો, ધારણાથી વિરોધ ટળતો નથી. એ તો પરિણામને લક્ષને ગૌણ કરીને જ્યારે શુદ્ધાત્માનો અનુભવ કરે છે ત્યારે તેને બે પડખાનું યથાર્થ જ્ઞાન થાય છે. વિકલ્પ તૂટીને નિર્વિકલ્પ અનુભવ થાય ત્યારે વિરોધ ટેળો કહેવામાં આવે. બે નહીં નો એક જ્ઞાતા થઈ જાય છે પણ કોઈ નહીં પક્ષ ગણ કરતો નથી. આ વિરોધ ટાળવાની વિધિ પણ આત્માનો અનુભવથી વિરોધ ટળે છે. વિરોધ ટાળી મટાળી સદાન કરવું તે સમ્યક દર્શન છે. હવે આપણે મૂળ 19 ગાથા લઈએ. એમાં બે પ્રકારના પરિણામ કહે ને, અંતરંગમાં મોહરાગ દ્વેષ અને બાહ્યમાં શરીરના પરિણામ, એ બે પરિણામને નિશ્ચયને એની મુખ્યતાથી એક સાથે બે વાત કહી શકાય નહીં. એક સાથે બે વાત જ્ઞાનમાં હોય ખરી, જ્ઞાનીઓને જ્ઞાનીઓને જ્ઞાનમાં હોય, પણ એક સાથે બે વાત કહી શકાતી. એક વાત કહે ત્યારે બીજી વાત ગૌણપણે એના જ્ઞાનમાં ડિપોઝિટ હોય છે, અને જ્યારે વ્યવહારની વાત કરે ત્યારે બીજું પડખું પણ એના જ્ઞાનમાં ડિપોઝિટ પણ રહે. ક્રમે નહીં છે વાત કરે છે. પ્રમાણ જ્ઞાન ઉત્પન્ન થયા પછી, અનુભવ થયા પછી સાધક કોઈ વખતે નિશ્ચયની મુખ્યતાથી વાત કરે, કોઈ વખતે વ્યવહારની મુખ્યતાથી વાત પણ કરે. તો અહીંયા કહે છે કે એ અંતરંગમાં મોહરાગ દ્વેષ ઉત્પન્ન થાય છે. કોણાનું સુધી છે ને, ટાઈમ થાય તો જરા કહી દેજો. હા તો કદાચ મોહાદિ અંતરંગ પરિણામો તથા શરીર નવકર્મ શરીરાદિ બાહ્ય વસ્તુ કે જેવો બધા ઉદગલના પરિણામ છે. કથનચિત જીવના પરિણામ કેવા રાગને, ને કથનચિત ઉદગલના પરિણામ કેવા, જે અપેક્ષા એ જ્યાં જેમ હોય ત્યાં સમજવું જોઈએ, અને પોતાની કાર્ય સિદ્ધિ શેમાં છે એ તરફ ઢળી જવું જોઈએ. જેઓ પૂતગલના પરિણામ છે અને આત્માનો તિરસ્કાર કરનારા છે. આ પુણ્ય પાપના પરિણામ એ આત્માનો તિરસ્કાર કરે છે, એ આત્માનો આદર કરનારા નથી. એ ઘાતક ભાવો છે, બાધક ભાવો છે. એ બંને પરિણામ અપવિત્ર છે. તેમનામાં હવે રાગમાં અને શરીરમાં બંનેમાં આ હું છું, આ હું છું. શરીર દેખાય છે તો શરીર તે હું છું અહમ બુદ્ધિ ધારે છે. પંડિતજીએ ખુલાસો કર્યો હતો ને, એ શરીરમાં અહમ બુદ્ધિ ધારવાનું કારણ તો એવું સરસ મૂક્યું છે. ટોડર મલજી સાહેબની નજર ઘણી ઝીણી છે. અનાદિકાળથી આ શરીરમાં અહમ બુદ્ધિ કેમ થાય છે, ક્રોધાદિમાં અહમ બુદ્ધિ કેમ થાય છે, એનું કારણ એવું એક આપ્યું છે કે અનાદિકાળથી જીવને ઇન્દ્રિય જ્ઞાન છે અને એ અમૂર્તિક આત્મા અમૂર્તિક છે એને તો જાણતું નથી, અને મૂર્તિકને જાણે છે. મૂર્તિકને જાણીને એમાં અહમ બુદ્ધિ કરે છે. દેહ છે તો અહમ બુદ્ધિ થાય છે એમ નથી, પણ ઇન્દ્રિય જ્ઞાન જે આત્માને પ્રસિદ્ધ નથી કરતું અને પરને પ્રસિદ્ધ કરે છે મૂર્તિકને, એને જાણીને એમાં અહમ બુદ્ધિ કરે છે. એ વાત, મોહની ઉત્પત્તિનું મૂળ કારણ ઇન્દ્રિય જ્ઞાન, ત્યાંથી શરૂઆત કરી છે પંડિતજી. સંસારની ઉત્પત્તિ કેમ થઈ, મૂળ વાત છે. આ હું છું, તેમનામાં આ હું છું, દેહ મારો, દેહ દેહ હું, રાગ હું હું, એમાં હું પણ આની બુદ્ધિ એમ. અને આત્મામાં આ કર્મ મોહ આદિ અંતરંગ તથા નો કર્મ શરીર આદિ ભયંકર પરિણામો છે. આત્મ તિરસ્કારી રાગમાં હું ને મારામાં રાગ, દેહમાં હું ને મારામાં દેહ, બેનું એક મેક પણ હું ને મારા, હું ને મારા, અંતરંગ તથા નોકરણ શરીર આદિ બહેરંગ પરિણામ. આત્મ તિરસ્કારી આત્માનો અનાદર કરનારા પરિણામ છે. આ જે આત્માનો અનાદર કરે પુણ્ય તત્વ, એને અજ્ઞાની જીવ આદર આપે. અને જ્યાં એ પુણ્યશાળી કોઈ જીવ દેખાય, લાખો કરોડો વાળો કોઈ પુણ્યશાળી, ત્યાં ઓલો ગલુડિયો જેમ ઓલી કોઈ રોટલો નાખે થી પૂછડી પટપટાવે કે નહીં, રોટલો નાખે ત્યારે આ એમ આ કોઈ પુણ્યશાળી જોઈને પૂછડી હલાવે છે, આ જબો ઉપાડે એનો. અરે ભાઈ, એ આત્માના તિરસ્કાર કરનારા પુણ્ય ભાવ છે, એનો તને આદર છે, એટલે એના ફળવાનનો પણ તને આદર આવી જાય છે, એમાં પુણ્યનો આદર આવી જાય છે. તને ખબર પડતી? એનો અર્થ કોઈનો તિરસ્કાર કરવો એમ નથી અર્થ એનો. કોઈનો કોઈ પણ જીવનો તિરસ્કાર કરવાની વાત તો અહીંયા અમારા પ્રમુખશ્રીએ મનાઈ કરી છે કે તિરસ્કારની વાત તો અહીં હોઈ શકે. અહીંયા તો અધ્યાત્મની અંદરમાં પોતાના આત્માનું કેમ હિત થાય, બીજા જીવની સામે જોવાનું નથી. પૂર્ણના પરિણામ જે આત્માનો અનાદર કરે છે, એને આત્મા અજ્ઞાની આત્મા એ પુણ્યનો આદર કરે છે. ધીરુભાઈ, જે પુણ્ય તત્વ છે, પુણ્ય તત્વ છે ખરું, શુભ ભાવ છે ખરો, પુણ્ય તત્વ છે, નવ તત્વમાં પુણ્ય પણ તત્વ છે, પણ એ પુણ્યના પરિણામ ભગવાન આત્માનો અનાદર તિરસ્કાર કરે છે. હવે જે તિરસ્કાર કરનારા અનાદર કરનારા પરિણામો છે, એ પરિણામનો એ આદર કરે છે. પરિણામ હોય એ જુદી વાત, અને એનો આદર કરવો પુણ્યના પરિણામ હોય એ ચારિત્રનો દોષ છે, અને એનો આદર કરવો મહા મિથ્યાત્વ છે, અનંત સંસારનું કારણ છે. આદર કરવા જેવી ચીજ તો પોતાનો ભગવાન આત્મા છે. હવે જ્યાં પુણ્ય ને પુણ્યના ફળની આદર બુદ્ધિ છે, ત્યાં આત્મા, આત્મા હે થઈ જાય છે. એમાં આત્માનો અનાદર, આત્માનો મહિમા આવતો, પુણ્યનો મહિમા જેને આવે એને આત્માનો મહિમા આવી શકતો નથી. કે છે તિરસ્કાર કરનારા છે. અરે તારો તિરસ્કાર કરે એને તું આદર કરી રહ્યો છો? ધીરુભાઈ, ન્યાયથી લોજિકથી જ વાત બેસી જાય એવી, એમાં કોઈ ન બેસે એવી વાત નથી. અને આમ સમાજમાં ડાયા કહેતા કહેવાતા હોય, પાંચ ગણા પૂછવા જાય અને આ વાત ન બેસે એવું કઈ બને? આ તો પોતાના ઘરની વાત છે. કે છે કે તિરસ્કાર કરનારા પુદ્ગલ પરિણામો છે. એમ વસ્તુના અભેદથી એક ચૈતન્ય આત્મા અને રાગ પુદ્ગલના પરિણામ, અથવા અભેદ અપેક્ષા એ પુદ્ગલ જ છે. એક જીવને બીજું પુદ્ગલ, એક જીવને બીજું અજીવ, એ બેની એકત્વ બુદ્ધિ તેને સંસાર કહેવામાં આવે છે. એમ વસ્તુના અભેદથી છે બે ભિન્ન ભિન્ન પુદ્ગલ, ભિન્ન આત્મા ભિન્ન ભિન્ન છે, પણ એને અભિન્ન લાગે. દેહના આત્મા એક લાગે છે, રાગને આત્મા પણ એક લાગે છે, બે વચ્ચે સાંધ છે એની ખબર પડતી નથી. ચંદુભાઈ બહુ વિષય લીધો. બે વચ્ચે સાંધ છે. વસ્તુના ભેદથી જ્યાં સુધી અનુભૂતિ છે, બેને એક માને છે, એક શ્રદ્ધે છે, એક પણ આચરણ કરે છે એમાં લીન થઈને, ત્યાં સુધી આત્મા અપ્રતિભૂત છે. શિષ્યનો પ્રશ્ન હતો, પ્રભુ આ આત્મા અનાદિકાળથી અજ્ઞાની છે, અપ્રતિભૂત છે, એ ક્યાં સુધી અપ્રતિભૂત રહે? કે જ્યાં સુધી આત્મા અને રાગને એક માને, એ જીવ પણ ખતવી નાખે રાગને, દેહને પણ જીવ પણ ખતવે, ત્યાં સુધી અજ્ઞાની છે. ચૈતન્ય આત્માને આત્મા પણ ખતવે, રાગને આશ્રવ પણ ખતવે, અથવા પૂતગલના પરિણામ પણે ખતવે અને દેહને પણ પૂતગલના પરિણામ પણે ખતવે, બેની ખતવણી જુદી જુદી કરે તો એને પ્રતિભૂત જ્ઞાની થઈ ગયો કહેવામાં આવે. એમ વસ્તુના ભેદથી અનુભૂતિ ત્યાં સુધી આત્મ. અને જ્યારે હવે ભેદ જ્ઞાનની વાત કરે છે, અજ્ઞાની તો છે અનાદિકાળનો, અને અજ્ઞાની કેમ છે એના કારણો આપ્યા છે. પૂતગલના પરિણામ અને માને જીવના પરિણામ માને છે ત્યાં સુધી મમતા રહેશે, પણ પુણ્યપાપના પરિણામ પૂતગલના પરિણામ છે તો મમતા છૂટી જશે. પુણ્યપાપના પરિણામ રહી જશે પણ એના પ્રત્યે મમતા છૂટી જશે. પુણ્યપાપના પરિણામ તો સાધકને પણ નીચલી ભૂમિકામાં હોય છે, ઉપલી ભૂમિકામાં પુણ્યના પરિણામ હોય છે, નીચલી ભૂમિકામાં. પણ એકતા બુદ્ધિ તૂટ્યા પછી એમાં મમતા નથી. કેમ મમતા નથી? કે એનો સ્વામી કોણ છે? કે પૂતગલ એનો સ્વામી છે, હું એનો સ્વામી નથી. સ્વસ્વામી સંબંધ તેણે તોડી નાખ્યો છે. આહા, આશ્રવની સાથે છૂટા છેડા જેણે કર્યા. પછી એકતા બુદ્ધિ થતી નથી. ઝાડ ઉપરથી ફળ ખરી ગયું, ડીટિયાથી છૂટું પડી ગયું, પછી એ ફળ એમાં ચોટતું નથી. એમ એક વખત સ્વભાવનું ભાન કરીને રાગથી ભિન્ન અનુભૂતિ થઈ, પછી રાગ ભલે હો થોડા કાળ માટે હો તો પણ એ મારો સ્વભાવ નથી. અને જ્યારે કોઈ વખતે કહ્યું હો, કોઈ વખતે એટલે કે એની જીવની યોગ્યતા જ્યારે થાય છે ત્યારે કોઈ વખતે એમાં પુરુષાર્થને બધું સાથે પાંચે સંભાળ લઈ લેવા, એકાંત કાળ લબ્ધિ ન લેવી. કોઈ વખતે જેમ દ્રષ્ટાંત આપે દર્પણનો, જેમ રૂપી દર્પણની, દર્પણ કેવો છે? રૂપી પદાર્થ છે. એ રૂપી દર્પણની અરીસાની સ્વ પરના આકારનો પ્રતિભાસ કરનારી, ઉમાં આપણે અવભાષણ આવ્યું તો ને પ્રતિભાસ, એક જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક પણ જણાય ને રાગ પણ જણાય, તેને પ્રતિભાસ, બેનો પ્રતિભાસ થાય છે. એક જ્ઞાનની પર્યાયમાં અવભાષણ બેનું થાય છે. ધનુભાઈ એ અહીંયા કહે છે કે રૂપી દર્પણ છે, દર્પણ તો રૂપી છે. હવે એ રૂપી દર્પણ છે એમાં કોલસાનો પ્રતિભાસ થાય છે, અને એની સ્વચ્છ પર્યાયમાં દર્પણના દળનો પણ પ્રતિભાસ થાય છે. એમાં એકલો કોલસો દેખાય અને એનું દળ નથી દેખાતું એ વખતે એમ છે નહીં. કેમ કે સ્વપરના આકારનો એટલે સ્વ અને પર એનું જેવું સ્વરૂપ છે એનો પ્રતિભાસ દર્પણની વર્તમાન વર્તતી પર્યાયમાં સ્વચ્છતા છે. પર્યાયમાં સ્વચ્છતા છે કે ના કોલસો એમાં પ્રતિભાસે ત્યારે એ પર્યાય કાળી થઈ ગઈ એટલે એનું દળનો પ્રતિભાસ ન થાય એમ હશે. શું કહ્યું? સમજાય છે કઈ? કે કાળો કોલસો એકદમ અરીસા જેવડો મોટો અને એમાં પ્રતિભાસ થયો તો એ અરીસાની પર્યાય કાળી થઈ ગઈ. તો કાળી થઈ ગઈ હોય તો એમાં સ્વ પરનો પ્રતિભાસ કેવી રીતે થાય? પરનો પ્રતિભાસ તો થયો અને પર્યાય કાળી થઈ ગઈ, તો પર્યાય કાળી થઈ ગયો અરીસાની તો એનો દળનો પ્રતિભાસ એમાં થઈ શકત નહીં. પણ એનો જે સ્વપરના અવભાષણનો સ્વભાવ એની પર્યાય ત્રણ કાળમાં છોડતી નથી. ખરેખર અરીસાની પર્યાય કાળી નથી થઈ, કાળો તો કોલસો છે અને સ્વચ્છતા છે દર્પણની છે. એના ઉપરાંત એ કોલસાની કાળપ દર્પણની સ્વચ્છતાને જાહેર કરે છે, એ પર્યાય કાળી થઈ એમ જાહેર કરતી. ઠરી ગયા ભાઈ, ઠરી ગયા. માર્મિક વાતો બધી ગુરુદેવ કહી ગયા છે આપણને, વારસામાં મૂકી ગયા છે. દર્પણની સ્વપનામાં, દર્પણનો અરે અગ્નિનો દ્રષ્ટાંત આપે છે, મેં તો કોલસાનો ઉપરથી ઓલી સ્વચ્છતા સિદ્ધ કરવા માટે આપ્યું. દર્પણની સ્વપના આકારનો પ્રતિભાસ કરનારી સ્વચ્છતા જ છે. શું કહ્યું? સ્વચ્છતા જ છે. ક્યારે કે જ્વાળાને અગ્નિનો પ્રતિભાસ થાય ત્યારે પણ દર્પણ ઊનો થતો જો, અને ઉષ્ણતા સામે અગ્નિનું કુંડું છે, અને ઉષ્ણતા અને જ્વાળા બે શબ્દો લેખા, અર્થ પર્યાય અને વ્યંજન પર્યાય બેનો પ્રતિભાસ એમાં થાય છે. ઉષ્ણતાનો પ્રતિભાસ પણ થાય છે અને જ્વાળાનો પ્રતિભાસ પણ થાય છે. ઉષ્ણતા જ્વાળા અગ્નિની છે કે અરીસાની છે? જ્વાળા અને ઉષ્ણતા કેની છે? અગ્નિની છે, દર્પણની નથી. એ છે કે દર્પણની તો સ્વચ્છતા છે અને ઉષ્ણતા અને જ્વાળા તો અગ્નિની છે. એનો પ્રતિભાસ ભલે થાય પણ એ અરીસા ઉપર હાથ ફેરવવામાં આવે. બાળક નિશાળેથી ભણીને આવ્યો દોડતો દોડતો, અને દર્પણ હતું સામે, અને આ જ્વાળા ને એ દર્પણ સામે જોયું, એને ભળભળ બળે છે, મમ્મી મમ્મી કે ઉઠ ઉઠ જલ્દી કે અરીસો હળગે છે, પાણી લઈને નાક નકર આખું ઘર હળગશે, ટાઢે પેટે મમ્મી જવાબ આપે છે કે બેટા તું ઉતાવળે આવ્યો છો ને એમ છે? અરે ઠંડે કલેજે તમે જવાબ આપો છો મમ્મી કે હમણાં ઘર હળગશે, તો કે એમ કરતો એક લોટો પાણીનો લઈને નાખી દે એટલે હમણાં ઠરી જશે. બાળકે લોટો પાણીનો ત્યાં નાખ્યો પણ ત્યાં ક્યાં અગ્નિ હતી કે બુજાઈ જાય? જ્યાં અગ્નિ હતી ત્યાં પાણી ન નાખ્યું. સમજાય છે? કઈ જ્યાં અગ્નિ હતી ત્યાં લોટો પાણી ન નાખ્યો, પણ જ્યાં અગ્નિ હોવાની ભ્રાંતિ હતી ત્યાં લોટો નાખ્યો. પણ ઠરે ક્યાંથી? મમ્મી આ ઠરતો નથી અરીસો, મારાથી નહીં ઠરે, તું ડોલ લઈને, મારાથી ડોલ ઉપડતી નથી અને તમે ડોલ લઈને નાખો. રમેશભાઈ કહ્યું થોડાક દાખલા પણ આપવા, આ દાખલો આવ્યો. મમ્મી કે આ માનસે નહીં, હું ચેડ્યો. આ રાગ જ્ઞાનની પર્યાયમાં જણાય છે, હું રાગી થઈ ગયો. નાની કે તું રાગી થયો નથી, રાગ ભિન્ન છે ને જ્ઞાન ભિન્ન છે. તારી જ્ઞાનની સ્વચ્છતામાં રાગ જણાય છે, ભિન્નપણે જણાય છે. માને છે નો ઓયલો, એમાં બાળક માને છે નો, ડોલ પાણીની લઈ અને નાખી લે બેટા હવે આ તો ઠરતું નથી. અરે ઠરે ક્યાંથી? એમાં અગ્નિ નથી, તને ભ્રાંતિ થઈ ગઈ છે મગજની. ત્યારે હવે શું છે પણ મને વાત તો કરો કે લાય તારો હાથ અરીસામાં મૂકી દઉં. મારો હાથ નહીં, તું તારો હાથ મૂક પછી મારો હાથ મૂકું. તો મમ્મીને તો ખાતરી હતી કે નહીં કે દર્પણમાં અગ્નિ નો અભાવ છે, એને તો હાથ ફેરવો એક બે વાર. હવે તારો હાથ લાય, આખો હાથની પેલા આંગળી મૂકીશ, કેમ કે શંકિત છે, હજી ભ્રમણા ગઈ નથી. આંગળી મૂકીને ફેરવી, ટાઢો શીત, અરે તો શીતળ છે, એટલે હવે તો હાથ મૂક, હાથ ફેરવો. આ હા હા હા, આ નજરે જોયેલું ખોટું તું તારા જીવને પૂછી જો, મને શું કામ પૂછે છે? હવે બે કાન પકડ્યા, મમ્મી હું ખોટો છું, ઓ આ તું સાચી છો બાપુ. આ એમ જ્ઞાની ને અજ્ઞાની વચ્ચેના અભિપ્રાયના ભેદમાં જ્યારે એ જ્ઞાનીના વચનને અપનાવે છે ત્યારે ભ્રાંતિ ટળી જાય છે અને જ્ઞાન ઉદય પામે, પ્રતિભૂત થઈ જાય છે આત્મા. એમાં વાત કરે છે અહીંયા. ઓહો વખત થઈ ગયો, 5 મિનિટ વધારે થઈ ગયું.